ધોતી આમ પાટલી પાડીને પહેરવી એ લખ્યું છે સ્વામી. પછી જોવે બધું પહેરી કેવો લાગો છો.
છબી જોઈ છો ગલાની છાય,
પાઘડીનો છોકરો
છો ગલાની છાય, છબી જોઈ છો ગલાની છાય,
એક વાળ સફેદ થઈ જાય તો પછી કઈક પાછા વળતા શીખી જાઓ. શાસ્ત્રો આપણને શું ત્યાગ શીખવે છે. એક એક કથા ત્યાગની કથા છે, રામાયણ ત્યાગની કથા. એક વાળ સફેદ જોયો તો રાજપાટ નો ત્યાગ કરવાનો નિર્ધાર કરી નાખ્યો. અબ મે રાજ્યભિષેક રાવણ રામ કા કરતો, અવધની સમ્રાટ સત્તા ગળે ન વળી, ધન્ય છે દશરથ મહારાજા. એક જ વાળ સફેદ જોયો, સમ્રાટ સત્તાનો ત્યાગ કરવાનું નક્કી કર્યું, એટલે ભગવાનનું પ્રાગટ્ય ત્યાં થયું હતું. ધર્મદેવે વૃદ્ધાવસ્થાના ચિહ્નો જોયા, વ્યવહારિક કાર્ય પ્રવૃત્તિનો ત્યાગ કરી દીધો, એટલે ભગવાન ત્યાં પ્રગટ થયા. એકાદ વાળ સફેદ જોઈ જઈએ, બુઢાપાની નિશાની જોઈ જઈએ તો પાછા વળવાનું શીખીએ. બની ઠણીને જિંદગી એમને પસાર કરી દેશે તો શું થશે? આ બધું એટલા માટે બતાવે છે. પછી શું થાય છે, પછી શું થાય છે, પછી શું કરે છે. મુગટ ત્રાસો થઈ જાય ને એટલે પહેરાવી દેવો. જોયા કરવું દર્પણમાં, એની નાનથી દશરથ મહારાજાએ જોયું ત્યારે જ ખ્યાલ આવ્યો ત્રાસો થઈ ગયો છે. જોવાના બે પ્રકાર છે. દુનિયા દોરંગી હે, બોલવામાં બે હોય છે પ્રકાર, રોવાના બે પ્રકાર હોય છે. ખરખરે જાય છે ત્યાં રોતા હોય, બધા દુઃખ થતું હોય એટલે રોતા હોય છે. ઘણા એટલા માટે રોતા, એક મારા 5 લાખ લઈને ગયો, હવે લેવા ક્યાં જવા, કઈ નક્કી જ નથી હોતું કોણ શું કામ રોતા હોય છે. પેલા માજી ડોશીમાં ખરખરે ગયા હતા બધાની યારે ચોરી કરવાના હેવા. આગલા દિવસે ગયા હતા ને તો લોટો ચોરીને આવ્યા હતા, હેલ્યું અહીંયા આમ જોયું કે મેળ્યું નહીં. કોઠીના પેલા હાણું કહેવાય ને એમાંથી ચિંદરું બહાર નીકળતું હતું, આમ ખેંચ્યું. કાંઈક તો લઈને જવું જ જોઈએ, ખાલી હાથે જાય તો કૂળ લાજે. એને એમ હતું ખાલી હાથે ન જવાય, કૂળ લાજે. ચિંદરું ખેંચ્યા કરી પણ ખાટલાનું વાણ પૂરું થાય અને પૂરો ના થાય ત્યાં સુધી રોવાનું બંધ ન કરાય તો પ્રોગ્રામ બધો ખુલ્લો પડી જાય. એવું રોવે એવું રોવે, પણ આ સિંધ્રાને રોતી હતી. કાલ ગઈ હતી કાણે મારે બહુ હતી મજા, આજ તો હસવું ને હાણ હરવું ન આવે. હિંધરાને રોતી કોણ શું કામ રોતા હોય, કઈ નિક્કી થોડું છે. તાળીઓ બે પ્રકારની પડે, પ્રવચનો પૂરા થાય ને એક એટલા માટે પડે, હાશ છૂટ્યા. અમુક બોર કરી દેતા હોય લોકો, એમ થાય કે હવે ક્યારે બંધ કરે. અને એક એટલા માટે પડે, બહુ આનંદ આવ્યો, બિરદ આવે. તાળી બે પ્રકારની પડે, રડે છે બે પ્રકારનું, હસે છે બે પ્રકારનું. હસતા હોય એના બે પ્રકાર હોય. ઘણી વખત એવું બધાને આરે હસે, સમજાણો ન હોય ને તો એ છે, પછી બાજુવાળાને પૂછે સમજાય એટલે પાછું બીજી વખત હસે. તો હસવાના બે પ્રકાર, રડવાના બે પ્રકાર, તાળીના બે પ્રકાર, બોલવાના બે પ્રકાર, માણસો બે પ્રકારના આનંદો કહે પરમાનંદ ને. માણહે માણહે ફેર એક લાખો દેતા ન મળે ને તાંબિયાના તે. એકની રાહ જોવાય ક્યારે આવે તો આનંદ થાય, અને એકની રાહ જોવાય ક્યારે જાય તો આનંદ થાય. આવું છે. એકને એ ચિંતા છે કે શું ખાવું, કેટલી બધી આઈટમ પડી છે આમાંથી શું ખાવું, એ ફિકરમાં છે. અને એકને એ ચિંતા છે કે શું ખાવું, કઈ નથી, ચિંતા બેને છે. દુનિયા આખી ચિંતામાં જ ડૂબી છે, પણ થોડોક ફરક છે. આટલી બધી આઈટમ પડી છે શું, અમુકને એટલા બધા કપડાં હોય કયા કપડાં પહેરવા, અને એકને કઈ ન હોય એટલે એને એ ચિંતા હોય કે શું પહેરવું, કઈ નથી. સબ ફિકર મે હે, દુનિયા આખી ફિકરમાં ડૂબી છે, ફિકર સબકો ખાગે ફિકર સબકા ફિર, દુનિયા આખી ને ફિકરે ભરખી લીધી છે, ફિકર સબકો ખા ગઈ ફિકર સબકા પીર, લેકિન ફિકર કી ફાકી કરે ઉસી કા નામ ફકીર. ફકીર બનીને જીવવા માટેની ગાથા છે. ફિકર ક્યારે એને સ્પર્શી જ ન શકે. અમે ક્યાં ફિકર, સબ ફિકર ડાલ દી. મન કે બાદશાહ જો બન ગયે ફિકર કભી ઉસે દુઃખ નહીં દે સકેગી. ફિકર સબકો ખા ગઈ ફિકર સબકા પીર. મુગટ ત્રાસો થઈ જાય ને એટલે પહેરાવી દેવો. દર્પણમાં જોવું પણ જોવાના બે પ્રકાર છે. છોગલું સારું લાગે છે એટલે નહીં, મારી પાઘડી ત્રાસી નથી થઈ ગઈ ને, મારો વાળ સફેદ નથી થઈ ગયો ને, એટલા માટે જોવું. સફેદ થઈ ગયો હોય તો હવે મારે પાછા વળી જવું જોઈએ, એટલા માટે જોવું. પાઘડીને હમી કરવા માટે નહીં, હું સારો દેખાઉં છું નહીં એટલા માટે નહીં. સમય આવી ગયો હોય તો હવે હું પાછો વળી જાઉં, એટલા માટે જો. તો દર્પણમાં જોવાના બે પ્રકાર છે. મુગટ ત્રાસો થઈ જાય તો પહેરાય દો. ક્યારે ત્રાસો થયો ગણાય? તમારું ઘરમાં ચાલતું હોય ને ત્યાં સુધી ત્રાસો નથી થયો. જેમ કહો એમ થતું હોય ત્યાં સુધી સલામત છે. ઘરે આવો અને આમ ચૂપ થઈ જાય, ચારે બાજુથી પાણીના પ્યાલા ભરીને લોકો દોડતા દોડતા આવે, મુગટ સલામત છે, નિશાની હૈ. પણ ધીમે 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 તમારા અંગ જર્જરિત થઈ જાય. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ, આવું થઈ જાય. વાળ સફેદ થઈ જાય, દાંત બહાર આવી જાય, આંખે દેખાતું બંધ થઈ જાય, કાને સંભળાતું, આવું થઈ જાય. અને તમે આવો, ચૂપ થઈ જવાને બદલે અવાજ વધી જાય. પાણી માગો તો એકાદ પ્યાલું ઢોળાતું ઢોળાતું આવે અને તમને ઠપકો આપે, તમને તો બૂમો પાડવાની ટેવ પડી છે. માનજો ત્રાસો થઈ ગયો, પછી કોઈકને પહેરાવી દેવો, પછી રાહ ન જો. તો દર્પણમાં એટલા માટે જોવું કે મારો મુગટ ત્રાસો નથી થઈ ગયો. દશરથ મહારાજાની જેમ દર્પણમાંથી કંઈક પ્રેરણા લે, છોગલું ન જોયા કરું. પાગે પેચ પોતી પાટલી,
પાગે પેચ પોતી પાટલી,
પાગે પેચ પોતી પાટલી,
પાગે
પાડે ભાવે કરી અતિ ભલી,
પાડે ભાવે
ભલી પાટલી પાડે
અતિ ભલી,
પાડે ભાવે કરી અતિ ભલી,
પાડે ભાવે કરી અતિ ભલી.
પછી શું કરે? બરાબર ની પાટલી પાડે, બરાબર નો છોગલો અને પાગ ને બધું વ્યવસ્થિત કરીને પછી શું કરે? ભજન કરે છે માળા લઈને? ભજન કરવા માટે તો આની કઈ જરૂર જ નથી. ધોતી પહેરી લે, માથે પોતી પહેરી લે, ઓર ક્યાં ચાહે. પણ
બાણી ઠાણી બેસે ચોરે ચોકે,
બરાબર નો બેસે બણી વધારે બૈરાઓ નો અવર જવર હોય ત્યાં બેસે, વધારે લોકો કેમ મન જોવે. નતા બેસતા અમારી બાજુ એક મંદિરમાં, બણી ઠણીને જ બેસતા હતા અમારા મહિલા. હમણાં સ્કીમ બાર પાડી, કોઈ નહીં બેસો ન, એટલે હવે ત્યાં જવાનું તો હડતાલ પડી ગયું એવું લાગે. કોડવડ છે, સમજી જજો. તમારામાંથી અમારામાં આવ્યું, બણી ઠણીને બેસે, પાંચ વાગે બેસી દે બધા લાઈન બધ બૈરાઓને આવવાનું સમય થાય ને ગોઠવાઈ દે ચારે બાજુ. મંદિર ખાલી પડ્યું હોય ને ત્યાં ભરચક ભર્યું હોય ડેલાના આગળ.
બાણી ઠાણી બેસે ચોરે ચોકે, બાણી ઠાણી બેસે ચોરે ચોકે,
જાણે લોક મને અવલોકે,
જાણે
અવલોકે એટલે જોવે,
ચાલે છકમા દેખાડે છાતી, ચાલે છકમા દેખાડે છાતી,
ચાલે છકમા દેખાડે છાતી,
ચાલે છકમા દેખાડે છાતી,
બીજી છાતી ખુલ્લી રાખીને બેસે, લોકો મને જોવે. બીજું તો કેટલું કેવું સ્વામી કે આખો ગુંડાઈ નો ભરેલો, નખ થી શિખા પર્યંત ગુંડાઈ નો ભરેલો. ગમે એટલી ઉંમર થાય તેમ છતાંય ટેવ, માણસની ટેવ નથી જવાની, ધ્યાન રાખજો. સ્વભાવ એ તો મરે ને ત્યારે જાય છે, પ્રકૃતિ અને પ્રાણ સાથે જાય છે. નિગ્રહ કેમ કરી ગીતા, એને રોકશો તોય સ્વભાવ નહીં છોડે. તો સ્પ્રિંગ દબાવી રાખી છોડશો એટલે ઉછળવાનું, એમ સ્વભાવ નથી છૂટતા. એના માટે તો સત્સંગ કરવો પડે. બાકી દુનિયામાં તમે તપાસ કરો, જુઓ. અમુક અમુક તો આપણને સાંભળવા મળે ને ત્યારે એમ થાય બંધ કરવામાં નથી સાંભળવું, એવી હલકી વાતો સમાજમાં દેખાય છે. આપણને શું છે ખબર, બધો સમાજ સુધરી ગયો છે કારણ કે આપણે સત્સંગ કરીએ છીએ અને ભગવાનની કૃપાથી આજ્ઞા પ્રમાણે રહેવાના પ્રયાસ કરીએ છીએ. બને એટલા પાપ ઓછા થાય ન થાય એનું અનુસંધાન રાખીએ છીએ, એટલે આપણને એમ લાગે છે કે સમાજ સુધરી ગયો છે, હવે કોઈ પાપ નથી કરતા એવું આપણે માનીએ છીએ. પણ પાપ તો ધુસકે ને ભૂસકે વધતા જાય છે, અનંત પાપો થાય છે, અનંત પાપો. ઉંમર થઈ ગઈ હોય, દેખાતું ના હોય ને તેમ છતાંય જોવાના હેવા પડ્યા હોય તો એ નથી ચડતા, ખાવાના હેવા પડ્યા હોય તો એ નથી ચડતા, વ્યભિચારના હેવા પડ્યા હોય તો એ નથી ચડતા. એટલે સ્વામી લખે છે બીજી ભૂંડાઈ તો કહેવાય એવી નથી. આ તો આટલું જ કહ્યું.
જુવે પણ ઘટે જઈ નારી,
પર નારીની સામે દ્રષ્ટિ કરે છે. પાણી ભરવાનું સ્થાન છે ને ત્યાં જઈને બેસે. બૈરાઓ ત્યાં આવવાના એને ખ્યાલ છે કારણ કે પાણી ભરવા માટે બૈરાઓ આવવાના, પર નારીને જોવા માટે ત્યાં બેસે. એને શું રૂપમાં કાળજા તૂટે છે, સારા સારાના કાળજા તૂટે છે. પેલા ફિરંગીને ત્યાં મિસ્ત્રી કામ કરવાના માટે ગયેલો, સ્વામી વાતોમાં લખ્યું. ફિરંગીની પત્ની રૂપવાન, એટલે પેલો મિસ્ત્રી વારે વારે એની સામે જુએ. ફિરંગીએ કહ્યું મેડમ સામું મત જો, થોડી વારથી પાછું જોયું, ફરીને કહ્યું મેડમ સામું મત જો. માયા કહે હું નિત્ય નવી, ફરીને જોયું નિત્ય નવી, ક્ષણે ક્ષણે માયા નવી લાગે છે. ક્ષણે ક્ષણે તમે જોયું હોય બીજી ક્ષણે પાછી ઈચ્છા થાય એનું કારણ શું? નિત્ય નવી. નહીતર એમ ન થઈ જાય બસ, હવે જેટલી વખત તમે એ ભોગો એટલી વખત નવું જ લાગે છે. ત્રીજી વખત જોઈને ત્યારે ફિરંગી એને વોર્નિંગ આપી દીધી, હવે જઈશ સામે જોઈશ તો આંખ કાઢી લઈશ. વોર્નિંગ આપી દીધી છતાંય જોયું અને ફિરંગી આંખ કાઢી લીધી. અને શું મળ્યું? રૂપમાં કાળજા તૂટે છે. વાહણમાં બધા લોકો બેસતા હતા, સામે પાર જવું હતું, 35 કેપેસિટીનું વાહણ. એમાં એક સ્વરૂપવાન સુંદરી આવીને બેઠી, બાજુનું વાહણ હતું એમાં 35 પેસેન્જરો બેઠા હતા, બધા એમાંથી ઉતરીને આમાં બેસી ગયા રૂપવાન સુંદરીને જોવા માટે. બીજું કઈ નહોતું. પેલો નાવિક કહે તમે નીચે ઉતરો, ડૂબશો તો બધા મરશો, આની કેપેસિટી 35 છે, તમે 70 ગોઠવાઈ ગયા. બધાને એમ કે પેલા ઉતરી જશે, એકબીજાની રાહ જોતા રહીએ, કોઈ ના નીચે ઉતર્યા. 70 બેસી રહ્યા, વાણ ચાલતું થયું અને મધ દરિયે ડૂબ્યું. રૂપે 70 નો ભોગ લીધો. 70 કાળજા તૂટે છે. આજે દુનિયા રૂપની પાછળ અંજાય અંજાય મરે છે, અંજાય અંજાય જ્યાં ત્યાં ભટકતા ફરે, હવલા મારે. એને કેવો કહેવો છે, જેમ હડકાયું શ્વાન દિયે દોટું, તેમ રજળે કરવા કામ ખોટું. આમથી આમ હડકાયું કૂતરું જોયું તમે? હડકો આલે ને પછી ક્યાંય શાંતિથી ના બેસે, થોડી વાર ઓલી શરીમ જાય પછી ઓલી શરીમ જાય. એમ જેના અંતરમાં કામ વ્યાપ્યો છે એ દોટું દે છે, પેલી શરીમાં જશે ને પેલી શરીમાં જશે ને વાં જશે. હડકાયા કૂતરા જેવો કહેવો છે, જેમ હડકાયું શ્વાન દિયે દોટું, તેમ રજળે કામ કરવા ખોટું. જેમ આથડે ઓખરિયું ઢોર, તેમ આથડે દેવનો ચોર. ઓખર કરવા જાય ઢોર ને જ્યાં ત્યાં આથડે, કઈ બીજું ન મળે. વિષ્ટા, ઓખર એટલે વિષ્ટા, વિષ્ટા ખાવા માટે જેમ જ્યાં ત્યાં આથડે છે, એમાં ઓખર કરવા માટે જાય છે જ્યાં ત્યાં આથડે છે. ઓખરિયા ઢોર જેવો છે, વિષ્ટા ખાય છે, પરનારી ની પાછળ પાછળ ફરે છે, રૂપ જોવાને માટે ફરે છે, વિષ્ટા ખાય છે. જેમ આથડે ઓખરિયું ઢોર તેમ આથડે દેવનો ચોર. હલકાય કરે છે, કેવળ હલકાય. ભગવાનનો મહિમા એને નથી સમજાણો. એટલે અણચિંતવે આવી ગયા અતિ અચાનક અલબેલ, એને ખ્યાલ જ નથી. પણ ઘટે જઈને બેઠો પરનારીઓના રૂપ જોવા માટે, એના મુખ જોવા માટે. એક બાપાને ટેવ પડી હતી, પછી મારવા પડ્યા, તઈ સુધર્યા, ખાટલામાં નાખીને ઘેરે લાવ્યા, ધરાર બેસે તે ના પાડે, બે દિવસ ના બેસે, વળી પાછા જઈને બેસે, પ્રાણ ને પ્રકૃતિ હારે જવાના. પછી માર્યા, ધોકા આવ્યા, ખાટલા નાખીને ઘેરે લાવ્યા, ત્યાં છાના મના બેઠા. છેલ્લો ઉપાય દંડ, આ દંડ છે ને, છેલ્લો ઉપાય દંડ છે. દંડ દીધા વિના બાતો લાતો કા ભૂત બાતો સે નહીં માનતા.
જુવે પણ ઘટે જઈ પરનારી,
પરનારી માં બેન દીકરી હે, એ શું ભાવના ન રખે ત્યાં સુધી એ માણસ જ નથી. પરણેલી નારીની સાથે રહેવા છતાંય અખંડ બ્રહ્મચર્ય પાળનારા થઈ ગયા આપણા સંપ્રદાયમાં. તમે કલ્પના કરો માણસો કઈ પ્રકારના છે. પરણેલી નારી છે ને છતાંય બ્રહ્મચર્ય પાળે છે. અરે સ્પર્શ થઈ જાય તો ઉપવાસ કરે, આવું જબરજસ્ત બ્રહ્મચર્ય. અને એક પરનારીની પાછળ દોટું દે છે અડકાયા કૂતરાની જેમ. માણસ જ છે ને બે. પરણેલી નારીનો ત્યાગ કર્યો છે કે, અને એક પરનારીની પાછળ દોટું દે છે. યુવાન અવસ્થા છે ને છતાંય બ્રહ્મચર્ય પાળે છે, અને 80-80 વર્ષે હજુ વલખા કરે છે. એવું માણસ જ છે. ઇસલીએ કહા હે આણંદો કહે પરમાનંદ ને માણ હે માં. આનું કારણ સત્સંગ ને કુસંગ. પેલા ને સત્સંગનો યોગ છે, અને આખી જિંદગી કુસંગ જ કર્યા કર્યો. ભાઈ બંધાઈ દેવાની કરી, જિંદગી આખી ટીવી જોયા, ફિલ્મ જોયા, એવા લોકોની સાથે બેઠો, એવી વાતો સાંભળી, એના કારણે આખું નખથી શિખા પર્યંત એના જીવનમાં બસ આ જ વ્યાપી ગયું છે. જેમ બ્લડ કેન્સર થાય ને આખા શરીરનું બ્લડ બદલાવવું પડે, અમુક ટાઈમે ન બદલાવે તો માણસ મરી જાય, એમ આને બ્લડ કેન્સરનો રોગ લાગી ગયો છે. જીંદ આમ નખથી શિખા પર્યંત એને એ જ દેખાય છે. રાત્રિ દિવસ સંકલ્પ ધનના ને વામના બે ના જ સંકલ્પ. શું સત્સંગનો અદભુત પ્રતાપ છે. ભાયાવદરના કેશવ ભગત, વૈરાગ્ય પ્રગટ્યો સ્વામીના સમાગમથી, ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી, સાધુ થવાને માટે આવ્યા પણ ઘરેથી અને પરાણે તેડી ગયા, આખી પરણાવી દીધા એમના ઘરે બધાને, એમ કે પરણાવી દઈએ એટલે પછી સાધુ નહીં થાય. પરણાવ્યા છતાંય પરણેલી નારી સાથે છેડા વ્રત રાખ્યું. ભાગવતમાં એવું લખ્યું છે, યુવાન અવસ્થામાં એકાંતમાં યુવાન નારીનો પ્રસંગ થાય અને ચલાયમાન ન થાય એ તો દેવનો દેવ છે. એકાંતમાં પર નારીનો યોગ થાય અને ચલાયમાન ન થાય દેવનો દેવ છે. એકાદ વખત થાય તોય દેવનો દેવ કહો. 6 મહિના સુધી પરણેલી નારી સાથે રહ્યા, યુવાન હતા, રૂપવાન હતા, છતાંય સંકલ્પ ન કર્યો. ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ ગજબનો પ્રતાપ છે. પછી પેલી સ્ત્રીએ કહ્યું એના સસુરને, સાસુને, સસુરને, અમને રજા આપો, આ તો કોઈ દેવી પુરુષ છે, અપરાધ થઈ જશે તો આપણું અહિત થશે, ધનોત પનોત નીકળી જશે. આ દેવી પુરુષ છે, ધન્ય છે જોબનવંતી નારીને, એણે એમ કહ્યું સસુરને અને સાસુને, આને રજા આપો, આ દેવી પુરુષ છે, અપરાધ થઈ જશે તો આપણે હેરાન પરેશાન થઈ જશે. તો ભગવાન સ્વામિનારાયણના ઘેરે આવું જોવા મળે. અને પછી એ સાધુ થયા. મેથાણ ગામ ગયેલા ભગવાન ગોવિંદરામ અને અમરબાઈ, તે જ દિવસે એના લગ્ન. એમને ખ્યાલ આવ્યો કે મહારાજ પધાર્યા છે, અને બે દંપતિ મહારાજના દર્શન કરવાને માટે ગયા. આવ્યા એટલે મહારાજે કહ્યું, આવો આવો, ભાઈ બહેનનું જોડું બહુ સારું શોભે છે. સુરા ખાચર ને બધા હસવા માંડ્યા, મહારાજે લગ્ન નથી કર્યા ને એટલે એને શું ભાન હોય, લગ્ન કરીને આવે છે ને ભાઈ બેન ઠબકાઈ રહ્યા. પણ ગોવિંદરામ અને અમરભાઈના હૃદયમાં આ વાત ઉતરી ગઈ, મહારાજે આપણને ભાઈ બેન કહ્યા છે તો હવે ભાઈ બેન થઈને જ રહેવું છે. પતિ પત્ની હતા, પરણીને આવ્યા હતા, દુનિયા એવું માનતી હતી પતિ પત્ની છે, પણ એ બે એવું નક્કી કર્યું કે આપણે ભાઈ બેન થઈને રહેવું છે. ગોવિંદરામ ઘરમાં હોય તો અમરભાઈ બહાર રહે, અમરભાઈ ઘરમાં હોય તો ગોવિંદરામ બહારે, અને એક સાથે બેવું જો એકલા ઘરમાં રહી જાય તો બેવ ઉપવાસ કરે. આવા કડક નિયમ રાખ્યા અને એક બે દિવસ નહીં જીવન પર્યંત આ નિયમ નિભાવ્યા અને અંતે ભગવાનના ધામમાં ગયા. આ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરીતા, માયાની ઉપર પગ મૂકી અને ભગવાન શ્રીના આશ્રિતો ભગવાનના ધામમાં સીધા આવી રહ્યા છે. અણચિંતવે આવી ગયા અતિ અચાનક અલબેલ, એનો કેફ છે. સિદ્ધને રહીએ કંગાળ રે સંતો, સિદ્ધને રહીએ કંગાળ, રંકપણું ટાળી કીધા મને રાજવી, હવે ટળી ગયું રંકપણ. આવા ભગવાન મળ્યા પછી, આટલી બધી ઉપાસના દ્રઢ થયા પછી, આવો ધર્મ પાળવાની ભગવાને આપણને શ્રદ્ધા આપ્યા પછી, આવો સત્સંગનો યોગ આપ્યા પછી જો રંકપણું રહે તો એને ભગવાનનો મહિમા સમજાણો જ નથી. શું આ જગતના પામર જીવ અને શું ભગવાન સ્વામિનારાયણની કૃપાને કારણે આપણું જીવન એક એફમાં રાજી. એટલે અંતરથી આનંદ છે, ભલે આ લોકની સંપત્તિ હોય પણ ધર્મરૂપી ધન ભગવાને આપણને આપી દીધું છે. અને સાચું ધન તો એ જ છે, સાથે તો એ જ આવનારો છે. આ લોકોનો તો અહીંયા સુધી ને આંખ બંધ થઈ એટલે પૂરું, પણ પેલું તો સાથે આવનાર છે, અને સાથે આવનારું ધન આપણે બધા ભેળવ કરીએ છીએ એનો કાપ છે. એટલે અમીર છીએ, રંકપણું ટાળી કીધા અમને રાજવી. ગરીબ બાપની દીકરી હોય પણ એ ત્યાં સુધી જ ગરીબ છે જ્યાં સુધી ચક્રવર્તી રાજાની સાથે એના લગ્ન નથી થયા. પણ ચક્રવર્તી રાજાની સાથે અથેવાળો થયા પછી એ ગરીબ નથી રહેતી. જેટલું ચક્રવર્તી રાજાનું ચાલે એટલું એ દીકરીનું ચાલે. બાપને ઘેરે ઝૂંપડી જ હતી પણ તેમ છતાંય હવે રાજ મહારાણી બની છે, તો રાજા જેટલું એ દીકરીનું ચાલશે. આપણે ત્યાં સુધી જ ગરીબ હતા જ્યાં સુધી ભગવાનની સાથે અથેવાળો નહોતો થયો, હવે અથેવાળો હરિની સાથે થયો છે. રંકપણું ટળી ગયું, હવે તો રાજવી બન્યા. ભગવાન પૂછીને કામ કરે એવી ભગવાન શ્રીની કૃપાથી આપણા હૃદયમાં દ્રઢતા બની છે. ખુદી કો કર બલંદ ઇતની, સુફી કા શેર હૈ, ખુદી કો કર બલંદ ઇતની કે હર તકદીર સે પહેલે ખુદા બંદા સે ખુદ પૂછે બતા તેરી રજા ક્યા હૈ. પૂછીને કામ કરે, બોલ તેરી ઈચ્છા ક્યા હૈ. ભગવાન પૂછે બતા તેરી રજા ક્યા હૈ, કબ હોગા યે, તેરે કર્મ કી આશ લગાઈ બેઠા હું, એની પાસે અખંડ બેસી રહે, સર્વસ્વ એને સુપરત કરે. તેરે કર્મ કી આશ લગાઈ બેઠા હું, બાત કરે તો આંસુ આયે, તેરા ભક્ત કિતના દુખિયા હૈ તુજે પતા નહીં, બાત કરે તો આંસુ આયે, તેરે કર્મ કી આશ લગાઈ બેઠા હું, તેરી પાસ દામન ફેલા કે બેઠા હું, તેરા ભક્ત કિતના દુખિયા હૈ, બાત કરે તો આંસુ આયે, તેરે કર્મ કી આશ લગાઈ બેઠા હું, એની પાસે આશા રાખીને બેસી રહે, એની પાસે હાથ જોડીને અખંડ એની પાસે માંગે. બસ પ્રભુ તારું સ્વરૂપ દેજે, તારી ભક્તિ દેજે, ઓર કુછ નહીં ચાહે, અખંડ તારું ભજન કરી શકું, અખંડ તેરે કર્મ કી આશ લગાઈ બેઠા હો. તો રંકપણું ટાળી કીધા રાજવી, પણ તેમ છતાં અંતરમાં કઈક અપૂર્ણપણું રહે છે. તો ભગવાનનો મહિમા, એક રાજાને વાઘરણ ગમી ગઈ અને એની સાથે લગ્ન કર્યા. વાઘરણ રાજાની રાણી બની, પરણીને આવી રાજાની સાથે રહે, પણ દાસ દાસીઓ એની સેવા કરે, જમાડે, વીંજણો લઈને પવન નાખે, સહેજે ન ગમે, કારણ કે આને આ ટેવ જ નહીં, માંગીને ખાવાની ટેવ. દિવસે દિવસે દુબળી પડવા માંડી. રાજાએ વિચાર કર્યો કે આનું કારણ શું, આ રાજ મહારાણી બનીને છતાંય આ દુબળી કેમ પડતી જાય છે. વૈદોને હકીમોને બોલાવ્યા, જોયું પણ નખમાંય રોગ નહીં, શું કરવું. એમાં એક અનુભવી વૈદ મળી ગયા. રાજાએ કહ્યું કંઈક ઉપાય કરો ને, શું રોગ છે. તપાસ કરીને બોલે, આને સહેજી રોગ નથી, તો પછી દુબળી કેમ પડતી જાય છે. પેલા હકીમ કહે, આ છે કંઈ જ્ઞાતિ નહીં, તો કે વાઘરણ છે. ભલા માણસ પેલા કેવું હતું ને, કહે એક મોટો મહેલ ખાલી છે, તો કે હા છે, જરૂર ખાન પેલું બધું છે ને, બારીઓ ને ગોખલા ને, બોલે આ બધું છે. તો કે ત્યાં જમવાનું રાખી દો, રોટલો ને છાશ ને અથાણું ને ગોખલે ગોખલે જરૂખે જરૂખે, અને કહેજો આને કે આમ બધી જગ્યાએ જમવાનું પડ્યું છે, લઈ લેજે ને જમી લેજે. પછી એને એવું કહેવું એટલે તો રાજી રાજી થઈ ગઈ. ગોખલા પાસે જરૂખા પાસે જઈને ઉભી રહી અને જૂની ટેવ પ્રમાણે બોલે, દે ભાઈ દે. એ રોટલો લઈને જમી લે, બીજા ગોખલે જાય, વળી બોલે, દે ભાઈ દે. આખા મહેલમાં ફરે ને તા ધરાઈ રહી, 15 દિવસમાં તો તગડા જેવી થઈ ગઈ. રાજાની રાણી બની તી છતાંય પણ ટેવ ન ગઈ. લાખુભાઈ સણોસરા વાળાને બહાર બોલાવે, રાજાની રાણી બની તી તેમ છતાંય ટેવ ન ગઈ. કારણ એને ચક્રવર્તી રાજાનો મહિમા નહોતો. એમ આપણને ભગવાનનો મહિમા નથી એટલે કહીએ છીએ દે ભાઈ દે, એકાદી બીડી દે. માયા માગે છે, બધા વાઘરણ જેવા છે, કેફ નથી ભગવાન. કરોડપતિ બાપનો છોકરો છે પણ ઘોડિયામાં સૂતો છે, એને શું ખબર હોય મારો બાપ કેવડો મોટો છે. કેફ ચડી જાય તો સિદ્ધને રહીએ કંગાળ રે સંતો સિદ્ધને. એક બાજુ આ બધા પામર અને એક બાજુ ભગવાનની કૃપાથી જે ધર્મ પાળે છે એ પણ ઘટે જઈને બેઠો છે પર નારીના મુખ જોવાને માટે જોયા કરે છે બેઠો બેઠો. જુએ પણ ઘટે જઈ પર નારી, પોતાની સગી દીકરી હોય ને છતાંય વારે વારે એની સામે જોવું નહીં મીટ માંડી. શાસ્ત્રોએ તો ત્યાં સુધી લાલ લાઈટ બતાવી છે, પોતાની માં સામે મીટ માંડીને ન જોવું, યુવાન બહેનની સાથે મીટ માંડીને ન જોવું, પરનારીની સામે તો કેમ જોઈ શકાય. ધર્મ પાળવો એ અસીધારા વ્રત છે, તલવારની ધાર પર ચાલવાની તૈયારી હોય એ ધર્મ પાળી શકે, હડેલાનું કામ નથી. બધા ધર્મ પાળી શકે તો ત્યાં ગીરદી થઈ જાય, એના માટે તો બહુ ઊંચી તૈયારી રાખવી પડે છે. સહેજે વિષયમાં રાગ ના હોય એ ધર્મ પાળી શકે, બાકી બોલવામાં લોભાઈ જાય, કોઈ સારું બોલતા હોય તો એમાં લોભાઈ જાય. કોઈ લટકામાં લોભાઈ જાય. મુક્તાનંદ સ્વામી ગુરુ ગોતવા માટે નીકળ્યા હતા, કલ્યાણદાસ કે કોઈક મેળો તો એને દ્વારકાદાસ સ્વામી કે બ્રહ્મચર્ય પાળવું છે બોલમાં કે 40 વર્ષ પહેલા એક સ્ત્રીને ઉજ્જૈનનો માર્ગ પૂછ્યો હતો, એ લટકું હજી અંદર ને અંદર છે, બહાર જ નથી નીકળ્યું. સાધુ થયા પછી 40 વર્ષ સુધી લટકું બહાર ન કાઢી શીખ્યા, કલ્પના કરો. એટલા માટે ભગવાને વાડ બાંધી છે, 8 પ્રકારે ત્યાગ રાખજો નહીં તો લટકું અંદર પેશી જશે. અને ત્યાગ જ્યાં મોડો પડી ગયો ત્યાં લટકું પેશી ગયું, અને એટલે આ સીડી પ્રકરણ શરૂ થયા. ત્યાગ મોડો પડ્યો એટલે ભગવાન શ્રીહરિની વાણી તો ખોટી પડે ને, એની વાણી પર પગ મૂકીને સુખી થવાની આશા જ ન રખા, આશા જ ન રખા.
જુએ પણ ઘટે જઈ પર
લક્ષ્મણજી, ભગવાન રામ અને માં જાનકીજીની સાથે 14 વર્ષ સુધી સાથે રહ્યા હતા વનવાસ વખતે. જનકપુરીમાં પુષ્પવાટિકામાં જ્યારે ભગવાન રાઘવ અને માં જાનકીજીનો સંયોગ થયો, ભગવાને લખનને કહ્યું, લખન દેખો એ જનક જનની જાનકીજી હે, ચરણમાં વંદના કરીએ, તો મેરી માં હે. 14 વર્ષ સાથે રહ્યા છતાંય મુખની સામે દૃષ્ટિ નહોતી કરી. કિસ્કિંધા આવ્યા ને ઘરેણા બતાવ્યા સુગ્રીવે, ત્યારે લખન એવું બોલ્યા, નાહમ જાનામી કેયુરમ, નાહમ જાનામી કુંડલમ, કેયુર કુંડળ કંકણ હું નથી જાણતો, પ્રભુ હું તો મારી માના ચરણના નેપુરને ઓળખું છું, નેપુર મારી માના ચરણના છે. દ્રષ્ટિ હંમેશા ચરણની સામે રાખી હતી, એ ધર્મ હે. અને એ ધર્મની તાકાતને કારણે ઇન્દ્રજીતના છક્કા છોડાવી નાખ્યા હતા. તાકાત ધર્મમાં છે. લોકો એવું માને છે ઈંડા ખાઈએ બોકડા ખાઈએ તો શક્તિ આવે, શક્તિ નો આવે ચરબી વધે કાંધિયા ગાળો દે. ક્યાંય તમે વાંચ્યું રામાયણમાં હનુમાનજી એ બોકડો ખાધો તો? ફળફૂલ ખાતા હતા, રાવણ ને મુક્કો માર્યો, બેવડો વાળી દીધો. તાકાત ધર્મની હતી, બ્રહ્મચર્યની હતી, તપશ્ચર્યાની અને ભજનની હતી. તાકાત વાંધાવું હોય તો ધર્મ પાળો, તાકાત ધર્મમાં છે. અખાદ્ય ખાવાથી તાકાત ન મળે, ચરબી વધે, ચરબી મળે. અખાદ્ય મોઢામાં ન ખાય, તપશ્ચર્યા કરે, ફળાહાર કરે, યોગ સાધે, વ્રત કરે, ઉપવાસ કરે, એનામાં શક્તિ આવશે. લોકોની સમજણ અલગ હે, શાસ્ત્રો કી ભી બિલગ હે. 14 વર્ષ સુધી ભાભી થતા હતા, છતાંય મુખની સામે દ્રષ્ટિ નહોતી કરી. દિયર ભોજાય કા પવિત્ર સંબંધ હે હમારે દેશ કી સંસ્કૃતિ કા, અતિ પવિત્ર સંબંધ. માં ઓર પુત્ર જૈસા પવિત્ર સંબંધ હે, માં ઓર પુત્ર જૈસા.